તારીખ 7/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 368 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 758.
પત્ર પ્રાપ્ત થયું હતો અત્રે સમાધિ છે. આપણે સામાન્ય રીતે કુશળતા છે એવું લખીએ એટલે તબિયત સારી છે. આત્માની તબિયતના સમાચાર આપે છે, આત્માને શાંતિ વર્તે છે, સમાધિ છે તે આત્મશાંતિ છે. સત્તાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. સુભાષભાઈના પુત્ર જે મણિભાઈ છે એમનો જીવ વારંવાર સત્તો કરવા માટે ખેંચાતો, સત્તાનો વેપાર. કેમ કે બીજા વેપારમાં તો પૈસા જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, સત્તાનો એક વેપાર એવો છે કે વગર રોકાણે થાય. અને વગર મહેનતે કમાણી પણ મોટી થઈ જાય એવી એક લાલચને કારણે, અથવા એવા લાલચપૂર્વકના અભિપ્રાયને કારણે મોટાભાગના માણસો સત્તાનો વેપાર કરતા હોય છે. અને એવો પ્રકાર મણિભાઈમાં પણ હશે એમ સુભાગભાઈ લખ્યું છે કે મણિલાલનો જીવ સત્તામાં વધારે રહે છે. ત્યારે કૃપાળુદેવે લખ્યું કે ખેદની વાત છે, એ વાત કંઈ સારી નથી. કેમ કે સત્તો કયો કે જુગાર કયો એ જ વાત છે. જેમ જુગારનું માણસને વ્યસન થઈ જાય છે તેમ કે એમાં પણ વગર મહેનતે ઘણા પૈસા કમાવાની ઈચ્છા હોય છે, અભિપ્રાય હોય છે, એવું સત્તાને માટે પણ વ્યસન જેવું થઈ જાય છે. એટલે જેમ જુગારીનો જીવ જુગાર મારીએ એમ સટોડિયાનો જીવ સત્તા મારીએ. અને આવડા તો કંઈક માણસોની જિંદગી જેવી રીતે જાય છે. એ ખેદની વાત છે. ખેદની વાત એટલા માટે છે કે આત્માને બીજા વેપાર કરતા સત્તાના વેપારની અંદર પરિણામ વધારે ચંચળ થાય છે અને વધારે આકુલતાવાળા પણ થાય છે. અને કર્મબંધ પણ ઘણો થાય છે. પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. આ તો પોતાની સમજણની વાત છે એમ કહેવું છે. હિત અહિતની લાભ નુકસાનની વાત પોતે પોતાથી સમજે તો પાછો મળે, બીજાનું કીધું ન માને. એ ગમે એટલી વાર ના પડો, તમારે આ નહીં કરવાનું તો કરે છે, કેમ કે એનો જીવ ત્યાં જ હોય. સિદ્ધાંત એ થાય છે કે આત્માને નુકસાન કરનારા જે કોઈ પરિણામો છે એ પરિણામો મટાડવા માટે પોતે જ સમજણ કરવી જોઈએ કે આ મારા આત્માને હું નુકસાન કરું છું. જ્યાં સુધી પોતે ન સમજે તો આવા પ્રકારમાં બીજાનો ઉપદેશ જલ્દી લાગતો નથી, કાર્યકારી થતો નથી, આવી પરિસ્થિતિ બને છે. જ્ઞાનીને વિશે કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. શું કહેશે નાનીને વિશે કે કોઈ પણ મુમુક્ષુને વિશે? પણ ત્યાં ધાર્મિક સંબંધ હોય ત્યાં બને ત્યાં સુધી આર્થિક વ્યવહાર નહીં કરવો જોઈએ, આર્થિક વ્યાપાર નહીં કરવો જોઈએ, અને આર્થિક લાભ થાય એવી ઈચ્છા કે વાંછા નહીં રાખવી જોઈએ. બજારમાં જઈને વેપાર કરો એ ચારિત્ર મોહનું કારણ છે, આ દર્શન મોહનું કારણ છે. જ્ઞાની પ્રત્યે પણ નહીં કે કોઈ મુમુક્ષુ પ્રત્યે પણ નહીં ધનની વાંછા નહીં રાખવી જોઈએ કોઈ પણ પ્રકારે. કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, ધન આદિ આદિમાં કોઈ વસ્તુ વગેરે, સીધા પૈસા નહીં તો કોઈ મને આ માપે તો ઠીક, મને આમ મળે તો ઠીક, આમ થાય તો ઠીક, એવું તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને નાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. નાનીને વાત્સલ્ય હોય છે પણ સામાજીવને એવી ઈચ્છા રહ્યા કરે એવો પ્રકારમાં ન આવે, બને ત્યાં સુધી સીધી રીતે ન કાર્ય કરે, આડકતર રીતે કાર્ય કરે. કોઈને પોતાને વાત્સલ્ય ભાવ હોવો એ એક જુદી વાત છે, અને અપેક્ષા રાખવી, લેનારે અપેક્ષા રાખવી, એ સાવ જુદી વાત છે. બેનો ન્યાય ઉલટો સુલટો છે. અપેક્ષા વૃત્તિ છે એ દર્શનમાં ઉત્પન્ન કરે છે. વાત્સલ્ય ભાવ તો વાત્સલ્ય ભાવનો જેને હોય એને આવે, એમાં કંઈ મોટી વાત નથી. એ વાત્સલ્યથી ગમે તેમ કરે, પોતાને અપેક્ષા વૃત્તિ નહીં હોવી જોઈએ, પોતાને નિષેધ આવવો જોઈએ. અને અપેક્ષા વૃત્તિનો તો સર્વાંગ નિષેધ છે, એક આવા પ્રકારમાં ને બધા જ પ્રકારમાં. આપણને કુટુંબમાં ક્લેશ થવાનું મુખ્ય કારણ અપેક્ષા વૃત્તિ હોય છે, કેમ કે આપણા જે કૌટુંબિક સંબંધો છે એ સંબંધોને લઈને કેટલોક અધિકાર આપણે સમજી બેઠા હોઈએ છીએ કે આટલો તો આપણો અધિકાર છે, અને એ અધિકારને વશ, અધિકાર બુદ્ધિને કારણે, અધિકારના અભિપ્રાયને કારણે અપેક્ષા ઉત્પન્ન થાય છે. એ અપેક્ષા જ્યારે સંતોષાય નહીં, એ અપેક્ષા પ્રમાણે સામોજીવ વર્તે નહીં, એટલે એમાંથી ક્લેશ અને આકુળતા ઉત્પન્ન થઈ આવે છે. ક્યાંય અપેક્ષા ન રાખવી, જો દુઃખી થવું ન હોય તો. અને જેટલી અપેક્ષા રાખશો એટલું દુઃખી થવાનું નક્કી વાત છે. માટે આપણે અપેક્ષા આપણા તરફથી નહીં રાખવી. આ એક સુખી થવા માટે ગાંઠ મારી લેવા જેવી વાત છે. અને એથી અનુભવ એમ બોલે છે કે કઈ દુઃખ થતું નથી. બાકી અપેક્ષા રાખે કે આને આમ કરવું જોઈએ, આની આ ફરક છે, આને આમ કરવું જોઈએ, આની આ ફરક છે, દુઃખ થવાનું છે. કેમ કે આપણા વિકલ્પ પ્રમાણે અને આપણા અભિપ્રાય પ્રમાણે સામાજીવનું પરિણમન થવું એવું કોઈ જરૂરી નથી. જીવનું સ્વતંત્ર પરિણમન હોય છે, એટલે દુઃખી થવાનું થવાનું ને થવાનું. એના બદલે પોતે એક વિચાર કરી લઈએ કે આપણે અપેક્ષા કોઈની રાખવી જ નથી ને, ગમે તેમ ચલાવવું છે, પણ અપેક્ષા નથી રાખવી ઘરમાં કે બહાર ક્યાંય પણ, કોઈ સંબંધે કે કોઈ મુમુક્ષુ સંબંધે કે કોઈ વ્યવહાર સંબંધે કે કોઈ પ્રકારના સંબંધે, સંબંધ વિના તો અપેક્ષાનો સવાલ ઊભો થતો નથી. કોઈ ત્રાહિત માણસ પાસે તો કોઈ અપેક્ષા રાખતો નથી. સાંજ રસ્તે ચાલતો માણસ આપણા હું કેમ જોતો નથી. જ્યાં સંબંધ છે ત્યાં અપેક્ષા વૃત્તિ જીવને થઈ આવે છે, અને એથી જીવ દુઃખી થાય છે. આ તો બધાને અનુભવમાં આવે એવી વાત છે, સૌને અનુભવમાં આવે એવી વાત છે. એટલે આપણે સુખી થવું હોય, દુઃખી ન થવું હોય તો ગાંઠ મારી દેવી. આપણે ક્યાંય અપેક્ષા રાખવી જ નથી ને, અપેક્ષા જ ન જોઈએ ને આપણે, બસ પછી વાંધો નહીં. કામો એની ફરજ ચૂકતો હોય તો એ એનો દોષ છે, પણ એ બને આપણી અપેક્ષા વૃત્તિ ને આપણે અભિપ્રાયની અંદર વણી લઈએ એવી ભૂલ નહીં થઈ જોઈએ. અહીંયા કૃપાળુદેવ પોતે પણ સૌભાગભાઈને મદદ કરી શકે, આર્થિક મદદ કરી શકે એવી સ્થિતિમાં હોવા છતાં પણ આર્થિક મદદ નથી કરી. કેમ? સૌભાગભાઈના પરિણામ તો કદાચ એવા અભિપ્રાયવાળા ન થાય, પણ છોકરાઓનો અભિપ્રાય તો થઈ જાય કે આપણને કંઈક મળવું જોઈએ, જરૂર હોય ત્યારે આપણને આ સંબંધ શું કામનો, આટલો બધો સંબંધ શું કામનો. ખરે વખતે કામમાં ન આવે તો એ સંબંધ શું કામનો. આ અપેક્ષા વૃત્તિ કાયમ માટે જન્મ લઈ લે, અને પછી મદદ ન મળે ત્યારે આકુલતા થાય. અપેક્ષા ન પણ સંતોષાય ત્યારે આકુલતા થાય, અને દ્વેષ ભાવ આવ્યા વિના હરી અમે અપેક્ષા રાગને કારણે રાખી હોય, અપેક્ષા ન સંતોષાય એટલે દ્વેષ ઉભો થયા વિના હરી અમે. બધા સંસારીને પણ લગભગ એમ જ થાય છે ને, શું થાય છે, બધા કાંઈ ને કાંઈ અપેક્ષા રાખતા હોય છે. અપેક્ષા પ્રમાણે ન થાય એટલે આકુલતાને દ્વેષ થયા વગર. કૃપાળુદેવ તો બહુ વિચક્ષણ હતા, એમને કહ્યું કે ભલે અમને ઉદય પ્રતિકૂળતા ન આવે, લાયક જીવ છે એટલે વાંધો નહીં આવે, એ નવા કર્મ બહુ નહીં બાંધે, થોડા ઘણા પરિણામ ખેંચાશે પણ સરવાળે પ્રયત્ન કરશે, પુરુષાર્થ કરશે, પ્રયોગ કરશે અને આગળ જશે. જો અનુકૂળતા કરી દેશું તો એ પ્રયોગ ને પુરુષાર્થ નહીં કરે, ઉલટાનું નુકસાન થશે ને છોકરાઓ લાલચું થઈ જશે, આ પરિસ્થિતિ આવશે. હા, તો આ કરતો એટલે કોઈ વખત એમ થાય કે ભાઈ કરુણા આવી જાય, બહુ જરૂરતમંદ છે અને ક્યાંયથી એને મેળ ખાય એવું નથી, તો કોઈની મારફત કરાવી નાખે. એટલે શું છે કે જ્ઞાની પ્રત્યે ઓલો વાંછા ન રાખ્યા કરે, સીધું કરે તો એને ફરીને એમ થાય ને કે આ મને હવે આ ફરીને મદદ કરે તો સારું, ફરીને મને આપે તો સારું, એવી રીતે. હા, સમજ નહીં કરતો. સંબંધ છે એ તો પૂર્વકર્મ અનુસાર છે, ખરેખર મારો કોઈ અધિકાર નથી, એમ લેવું જોઈએ પોતાથી, તો અપેક્ષા ના હોય. અધિકાર બુદ્ધિ થાય તો અપેક્ષા એવા વગર એની પાછી. જ્ઞાની પોતાનું ઉપજીવન આજીવિકા પણ પૂર્વકર્મ અનુસાર કરે છે, એ પણ પોતે કાંઈ ને કાંઈ ધંધો વેપાર નોકરી મજૂરી ગમે એ કરી દે, અપેક્ષા ન રાખે. હું જ્ઞાની છું માટે હું મુકશું, એ મને કાંઈક મદદ કરવી જોઈએ, મને કાંઈ આપવું જોઈએ, મને એ તો સ્પૃહા થઈ ગઈ, એ સ્પૃહા ચોખ્ખી થઈ ગઈ. એ પૂર્વકર્મ અનુસાર પોતે વ્યવસાય પર ભરતી કરી દે છે. જ્ઞાન ને વિશે પ્રતિબદ્ધતા થાય અને ન કરે તો ગમે તેમ ચલાવી લે, દિનતામાં આવે નહીં, વાંછા કરે નહીં, અપેક્ષા રાખે નહીં. જ્ઞાન ને વિશે પ્રતિબદ્ધતા થાય શું એમ કરી આજીવિકા કરતા નથી. જો ઈચ્છા રાખે, સ્પૃહા રાખે તો જ્ઞાન ને વિશે પ્રતિબદ્ધ પણ આવે, જ્ઞાન દશા છૂટી જાય સ્પૃહા રાખે. કેમ કે જે આત્માનું સામર્થ્ય છે એ તો અનંતું છે, એ અનંતા સામર્થ્યનો અસ્વીકાર થાય છે. ત્યાં દિનતા આવે છે ત્યાં પોતાના અનંત સામર્થ્યનો અસ્વીકાર થાય છે, દિનતા કરે ગમે તેમ ચલાવવામાં વાંધો શું છે. માનો કે આર્થિક સ્થિતિ બરાબર ન હોય છતાંય નિવૃત્ત રહેવું હોય તો શેષ જીવન શેષ આયુ જે પરિસ્થિતિ પ્રારબ્ધ હોય એ પ્રમાણે ચલાવવામાં વાંધો શું, એ નિર્ણય કર્યો હોય તો જે શેષ આયુ પૂર્વકર્મ અનુસાર ચલાવી લેવું છે. દિનતા ક્યાંય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બહુ સરસ છે કે સુલાલભાઈ કરીને છે એમ ભાવનગરમાં નોકરી કરતા હતા, કલ્યાણજી આંબાણા, હા આત્માનંદ સભામાં. કેટલો પગાર ખબર? મહિને 12,500 રૂપિયા, મહિને 12,500 રૂપિયા. અત્યારે તો એક કમાડી એક કામ કરી ન દઈએ પૂરું 12,500 રૂપિયામાં. એક દિવસ નહીં, એક દિવસમાં 3 કામ હોય એમાં 1 કામ ન કરી દઈએ. મહિને 12,500 એટલે 12 મહિને 150 રૂપિયા, અને તેથી 15 રૂપિયા લોજમાં જમવાના થાય, ભોજનશાળામાં રોજના 8 આના લાગે, 2 ટંક જમે ત્યારે. કેટલું? 2 ટંક જમે તો રોજના 8 આના લાગે, 4 આનામાં 1 ટંક જમી લે તો 15 × 12 = 80 શું? 30 રૂપિયા એક વર્ષે દેણું કરવું પડે. એ ન કરવું પડે એવી રીતે રહેતા હતા. વધારાનો ખર્ચ તો કરી જ ન કરે, પછી જમવા સિવાય તો વધારાનો ખર્ચ ન કરી શકે, પણ 30 રૂપિયા બચે એટલા ઉપવાસ કરી નાખે. 15 દિના ઉપવાસ થયા ને, 60 દિના ઉપવાસ થયા ને, રોજના 8 આના 60 દિના ઉપવાસ થાય તો કટકે કટકે કરી નાખે. 30 રૂપિયા બીજી રીતે લેવાની વાત કોઈ નહીં ભાઈ, માગીને લેવાની વાત ન હોય. મેં પછી એમને નડિયાદ જવું હતું કૃપાળુજીના દર્શન કરવા, ટિકિટના પૈસા હોય તો જાય ને, લાકે હું આપું. ના મારે એવી રીતે તમારા પૈસા લઈને નથી જવું, મારે પૈસા છે તો જઈશ, નહીં ભાવના ભાવીશ. કેવા હતા, આત્માર્થી જીવો એવા, આત્માર્થી હતો. જ્ઞાની પોતાનું જીવન પણ પૂર્વકર્મ અનુસાર કરે છે, જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરીને આજીવિકા કરતા નથી, અથવા કરવાનો પ્રસંગ પણ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રભ ભક્તિ છે, એટલે નિષ્કામ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે. સરસ માર્ગદર્શન આપી દીધું કે જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રભ ભક્તિ છે અને પોતાની ઈચ્છા તે થકી, એટલે જ્ઞાની થકી પૂર્ણ થતી ન દેખાઈને પણ એને દોષ આવતો નથી જ્ઞાનીનો, વિકલ્પ નથી બોલતો. આમને આ કેમ, આમ વાત્સલ્ય આમને નહીં હોય એવી શંકા ન પડે, અને વાત્સલ્ય નહીં હોય એવી શંકા ન પડે. તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા, આશ્રય ભાવના મારીએ છે, આશ્રય મારીએ છે, ભક્તિ નિષ્ફળપણે કરે છે અને ઉદયમાં ધીરજ રાખે છે કે આપણું કરેલો છે, ઉદય છે એ આપણો કરેલો છે, કોઈનો કરેલો નથી. જ્યારે આપણો કરેલો ઉદય છે તો આપણે એમાં વચ્ચે બીજાને લાવવાની જરૂર ક્યાં રહીએ છીએ, એટલે ધીરજ રાખે છે, સમાધાન રાખે છે, ધીરજ રાખે છે, અને ધીરજ રાખે તો આપત્તિનો નાશ થાય, અને અધીરજ રાખે તો આપત્તિ ઉલટાની વધે, ફરીને એવો જ ઉદય આવે પાછો, એ પરિસ્થિતિ થાય. આપત્તિનો નાશ થાય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ, એ તો કુદરતી વ્યવસ્થા જેવી છે. કાંઈ ઉદયનો નાશ થઈ જાય, પૂરો થઈ જાય જલ્દી, કાંઈ ઉદય મંદ થઈ જાય. પોતાની ઈચ્છા શું હોય કે કોને મને કઈ મળે, આનાથી મળે એમ નહી. ઈચ્છા તો જરૂરિયાત હોય એટલે ઈચ્છા તો થવાની છે, પણ એ જ્ઞાનીથી પૂરી થતી ન દેખાય તો એને શંકા ન પડે, દોષ ન આવે એમ કેવું છે. ઈચ્છા થાય તો પોતે વ્યવસાય કરી લે, મજૂરી કરી લે, નોકરી કરી લે, પણ કોઈથી ઈચ્છે નહીં, જ્ઞાનીથી ન ઈચ્છે, મુમુક્ષુથી ન ઈચ્છે. માગણી ન કરે અને કદાચ કોઈ ન આવે મદદમાં તો એને દોષ ન લાગે, કોઈના ઉપર એને દોષ ન નાખે કે આ કેમ આ લોકો કંઈ ધ્યાન રાખતા નથી, મારો મને આટલી મુશ્કેલી છે કેમ કોઈ ધ્યાન નથી રાખતું, આપણે આટલા બધા આપણા ગ્રુપમાં છે, આપણા સર્કલમાં છે, આટલા બધા આપણા, અથવા આપણે તો આવું હોય ત્યારે બીજાનું કરીએ છીએ, અમારા પછી શું થાય છે, આપણે તો પછી બીજાનું કરીએ છીએ, આવી જગ્યા હોય તો આપણે તો બીજાનું કરવું જોઈએ, આપણે તો કરીએ જ તે, આપણો કોઈ હામો જોતું નથી અત્યારે. આવો જે પ્રકાર ઊભો થાય છે એ પોતાને દર્શનમોહનું કરવું માંગે છે, અથવા દર્શનનું તીવ્ર હોય ત્યારે એવા પરિણામ થાય છે એમ બને. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે એવું જે પરિણામ, એટલે આપત્તિનો નાશ થવો અથવા મંદ થવો, આપત્તિ મંદ થવી એવું પરિણામ ઘણી વાર આવતું અટકી જાય છે. હું તો પરિણામ આવતું હોય તો તે અટકી જાય છે, એવું બની જાય, તીવ્ર થઈ જાય ઉદય. ઈચ્છા રાખે ઉદય તીવ્ર થઈ જાય. અમને તો એવી જંજાળ વિશે ઉદાસીન પણ વર્તે છે, આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમને તો આવી માથાકૂટમાં ઉપયોગ અમારો લાગતો નથી, પોતે જે પુરુષાર્થમાં લાગેલા છે આવો વિચાર કરવામાં પણ એમને તકલીફ પડે છે. અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય, વ્યવહારને વિશે ક્યારે મન મળવા દેતો નથી, અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે, તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. આ ઉદય છે એ દુઃખનો હેતુ નથી, સુખનો હેતુ છે. અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય, પ્રવૃત્તિમાં બેઠા છે પણ અપેક્ષા ભાવે બેઠા નથી, ઉપેક્ષા ભાવે બેઠા છે, એ વૈરાગ્ય છે. એ વ્યવહારને વિશે ક્યારે મનમેળ થવા દેતો નથી, એટલે જે વ્યવહાર કરીએ છીએ વેપારનો એને અમારે મનમેળ નથી, અમારો મન ત્યાં લાગતું નથી. નહીતર વ્યાપારીને વ્યાપારનો રસ બહુ હોય, અને જેમ જેમ કમાય તેમ તેમ રસ ચડતો જાય. એમાંય તે નબળી આર્થિક સ્થિતિમાંથી સારી આર્થિક સ્થિતિ થાય ત્યારે તો ઘણો રસ ચડી જાય. અને હોય 95 જણાની આવી હાલત છે આપણા દેશમાં, કેમ કે આ ગરીબ દેશ હતો. બીજી ત્રીજી પેઢી જાવ એટલે બધા સાધારણ, અથવા કોઈ તો પોતે નાનપણમાં સાધારણ હોય અને પછી આગળ વિતાવે, એટલે પછી રસ ચડ્યા વિના કરીએ નહીં. એક તો ઈચ્છતો હોય જીવ, અને એમાં મળી જાય પ્રારબ્ધનો સહારો મળે, બસ રસ ચડ્યા વગર કરીએ નહીં. કે વ્યવહારને વિશે ક્યારે મનમેળ થવા દેતો નથી, કોણ? વૈરાગ્ય. વૈરાગ એટલો છે કાંઈ મન લાગતું નથી, વ્યર્થ પ્રવૃત્તિ કરવી પડે છે, કાંઈ લેવા માટે ને વ્યર્થ કરવી પડે છે. ઠીક છે, પૂર્વનું દેણું છે, દઈ દેવું છે, કરજ ચૂકવવા આવ્યા છે, અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. આખો દિવસ કામ તો કરવું જ પડે છે, જોડાવવું જ પડે છે, એટલું બધું કામ માથે આવે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે, ઉદય એ પ્રકારે ચાલે છે, અને એ ઉદય એ સ્થિતિમાં વર્તે છે ત્યારે પુરુષાર્થ પણ અંદર વર્તે છે, એટલે સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. એ ઉદય પણ અમને તો લાભનું કારણ છે, સુખનું કારણ છે એમ ગણો કે લાભનું કારણ છે, હેતુ એટલે કારણ. જે ઉદય સામાન્ય જીવને ઘણો કર્મ બંધ કરાવી દે એવો ઉદય જ્ઞાનીને નિર્જરા કરાવે છે. એક જ પંગતમાં જમવા બેઠા હોય એમાં એટલો ફેર પડે, એક બંધાઈને એક છૂટતો હોય. સામાન્ય જીવ બંધાતો હોય ને જ્ઞાની છૂટતો હોય, અથવા મુમુક્ષુ પ્રયોગ કરતો હોય તો એ છૂટતો હોય, જો પ્રયોગ કરતો હોય રસ લેતો હોય બંધાતો હોય, નિરસપણું કેળવતો હોય છૂટતો હોય, ઉદય તો બેને હરખો છે, શ્રીખંડ બે ખાય છે, બેને પીરસો છે, બેના ક્રિયા સરખી છે, પરિણામ ઉલટા સુલટા છે. અમે તો 5 માસ થયા, વૈશાખ મહિનો ચાલે છે ને, લગભગ દિવાળીથી ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ. ઠીક, અમે તો 5 માસ થયા, જગત ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ. જગત પ્રત્યે પણ અમારી ઉદાસીનતા છે, જગત કરતા ઈશ્વર પ્રત્યે પણ અમારી ઉદાસીનતા છે. એટલે શું કે અમે એની અપેક્ષા નથી રાખતા, ઈશ્વર ભલું કરે તો સારું, એ અમે અપેક્ષા નથી રાખતા. અને અન્ય ભાવ અમારા જે વિકલ્પો છે એમાં અમે ઉદાસીન છે, એમાં રસ નથી. અમે વિકલ્પ જરૂર આવે છે, અમને રસ નથી એમાં, એમ કે છે. તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહીને જણાવી નથી, એ વિષયમાં ગંભીરતા રાખી છે. ગંભીરતા રાખી એટલે તમને એ બાબતમાં સ્પષ્ટીકરણ નથી આપ્યું, કેમ કે ઈશ્વરની કરતાપણાની શ્રદ્ધા તો હતી નહીં. એટલે અમને ઈશ્વર કરતાની શ્રદ્ધા નથી, તમને હોય તો તમારી ભૂલ છે એમ નથી લીધું. ગંભીરતા રાખે છે વિષય. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિશે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણકારક કલ્યાણરૂપ છે. અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં હોવાથી, ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસીન પણ વર્તે છે. આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિશે પડવાને યોગ્ય તમે નથી. તમે શંકા ન કરતા, તમે આ ઈશ્વરને માટે કેમ આમ લખીએ છીએ, એમને ઈશ્વર કરતાની શ્રદ્ધા હતી. ઈશ્વર કંઈક ઠીક કરી દે તો ઈશ્વર કંઈક મદદ કરે, ઈશ્વર કંઈક ઈશ્વર ભક્તિમાં રહીએ તો ઈશ્વર લાભ કરે. તમને ભલે ઈશ્વરની શ્રદ્ધા હોય, તમને ભલે એનાથી કોઈ સમાધાન આવતું હોય, તમારા માટે સુખરૂપ છે, અમારા માટે એ વાત નથી. કોઈ અમને તો એ પ્રકાર જ જંજાળરૂપ લાગે છે. અમને તો કોઈ પણ જાતનો ભેદભાવ નહીં હોવાથી, ભેદભાવમાં શું છે, આટલું મારું ને આટલું મારું નહીં, આટલું મારું ને આટલું મારું નહીં, આ ગડબડ બધી એમાંથી થાય છે. મારું ને તારું કરવાનું, મારું ને તારું કરવાનું, અમારો અમારો આત્મા સિવાય કાંઈ અમારું છે જ નહીં. બધા એક સરખા છે, કોઈની સાથે ભેદભાવ નથી. આ અમારા કુટુંબ માટે કરીએ છીએ, તમારા કુટુંબ માટે અમે ન કરીએ એવું કાંઈ નથી. જરૂર પડે તો તમારા કુટુંબ માટે મજૂરી કરી લઈએ. જે અમારા કુટુંબ માટે કરીએ છીએ તમારા કુટુંબ માટે કરી લઈએ, એટલી તૈયારી હોય એમ. ભેદભાવ નહીં, એમ મારા કુટુંબમાં પોતાપણું નહીં, એમ તમારા કુટુંબમાં પોતાપણું નહીં. એવા પ્રકારની વૃત્તિ હોય છે, એટલે ભેદભાવ કોઈ નથી. પણ એ બધું અમને જંજાળરૂપ લાગે છે. અમે કોઈ એવા વિકલ્પમાં પડવા માગતા નથી, કોઈ એવી ઉપાધિમાં પડવા માગતા નથી. અમે અંતર પુરુષાર્થમાં પીડ્યા છે. એટલે એ બધું સર્વ જંજાળરૂપ વર્તે છે અથવા લાગે છે. એટલે ઈશ્વરાદી સમેતમાં ઉદાસપણું વર્તે છે. જગતમાં ઉદાસીનપણું છે એટલું જ ઈશ્વરમાં ઉદાસીનપણું છે. એના પ્રત્યે કોઈ અમને અપેક્ષા નથી, એની ઉપેક્ષા છે. અમારા પુરુષાર્થના આધારે ઊભા છે. ક્યાં ઊભા છે? અમારા પુરુષાર્થની અમને ઓથ છે, અમારી શક્તિની ઓથ છે, અમારા સામર્થ્યની ઓથ છે, બીજા કોઈની ઓથ નથી. ઘણું આત્મા જે નિરાલંબ નિરપેક્ષ છે એ અસંત ચૈતન્ય છે. અને કોઈને આલંબનની જરૂર નથી, કોઈની અપેક્ષાની જરૂર નથી. જેવો છે એવો એકરૂપ સદાકાળ છે. કાંઈ એને ફરક પડતો નથી કોઈ પરિસ્થિતિથી. આત્માના સ્વરૂપને વિશે કોઈ અસર પહોંચતી નથી, કોઈ ફેરફાર લાભ નુકસાન કાંઈ થતું નથી, કાંઈ થવાની જગ્યા નથી. એ પોતાના સ્વરૂપથી પોતે પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે, એ કોઈની જરૂર નથી. જ્ઞાનીનો વૈરાગ્ય સ્વરૂપની પરિપૂર્ણતાના આધારે છે. કોના આધારે છે? જ્ઞાનીનો વૈરાગ્ય સ્વરૂપની પરિપૂર્ણતાના આધારે છે. કોઈ રાગદ્વેષના આધારે નથી, કોઈ સંયોગના આધારે નથી, કોઈ નિમિત્તના આધારે નથી, કોઈ ઈશ્વરના આધારે નથી, કોઈના આધારે નથી. પોતે સ્વરૂપથી પરિપૂર્ણ છે. બિના કિસી કે અભી પૂર્ણ હું, અત્યારે પૂર્ણ છું. પછી અપેક્ષા પ્રતિ ન જોઈએ. આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિશે પડવાને યોગ્ય તમે નથી. તમારી યોગ્યતા એવી નથી કે તમને કાંઈક અમારા શંકા પડે કે આવું કેમ લખે છે. અમને વિશ્વાસ છે કે તમે નહીં, તમને શંકા નહીં થાય એટલે ચોખ્ખું લખી નાખ્યું છે. આજે તમને કોઈ શંકા પડશે એવું લાગતું નથી એટલે લખ્યું છે. એટલા વિશ્વાસથી લખ્યું છે, એટલી ખાતરીથી લખ્યું છે. એનો અર્થ એ થાય છે કે શંકા પડે એવાની સાથે અમુક મર્યાદિત વ્યવહાર રાખે, અથવા અમુક વાત ન ખોલે. એમ લાગે કે આને શંકા પડે એમ નથી, એને એની પાસે બધી ખુલ્લી વાત કરે, એને શંકા પડવાની નથી. અથવા જે ઓળખે છે એને શંકા નથી પડતી, નથી ઓળખતા એને શંકા પડે છે. કેમ તો ઉદય પ્રમાણે રૂપ બદલાય છે. જેમ એક માણસ નવા નવા ડ્રેસ પહેરે, પણ ઓળખાણવાળાને શંકા નથી પડતી કે માણસ બદલાય તો નથી ગયો ને ક્યાંક. ગમે ડ્રેસ પહેરે ને તો જે છે એ છે. એમ ગમે ઉદયમાં જ્ઞાની જ્ઞાની છે, એને શંકા નથી. તો એની સાથે અંતર પડદો ન રાખે, નિકટ પડદો રાખવો પડે, ડિસ્ટન્સ રાખવો પડે. એ સામાન્ય એક વાત છે, એ તો એમ જ. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી. અત્યારે જે પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિમાં વર્તવાનું થાય છે અને પુરુષાર્થમાં લાગ્યા છીએ એટલે કાંઈ જ્ઞાન વાર્તા લખતા નથી, જ્ઞાનની વાતો લખતા નથી. પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે એ તો નિશંક વાર્તા છે. મોક્ષની બહુ નજીક છીએ અમે. કેમ કે અમારા પરિણામ ઉદયમાં ક્યાંય પ્રતિબદ્ધતા પામતા નથી. એટલે એ તો પોતાના આત્મવિશ્વાસથી લખે છે કે ભલે વેપારના કાર્યમાં વ્યસ્ત છીએ, તમને જ્ઞાન વાર્તા લખવા જેટલો પણ સમય રહેતો નથી કે ઉપયોગ ચાલતો નથી, પણ મોક્ષ તો અમને નિકટપણે વર્તે છે. એ તો નિશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, પછી મોક્ષ શા માટે નિકટ ન હોય? અમારું ચિત્ત ક્યાંય ચોંટતું જ નથી, પ્રતિબદ્ધતા પામતું નથી એટલે ચોંટતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, વિકલ્પ આવે છે ક્યાંય સ્થિર થતું નથી. કોઈ વિકલ્પમાં રુચિ નથી, રસ નથી. કોઈ કામમાં રુચિ રસ નથી, કોઈ પદાર્થમાં રુચિ રસ નથી, કોઈ ઉદયમાં રુચિ રસ નથી. ઠીક છે, પૂર્વ કર્મ અનુસાર ઉદય શુભ કે અશુભ, શુભ કે અશુભ, શુભ કે અશુભ આવ્યા કરે છે. જે આવો તે આવો, અમારે કોઈની સાથે કાંઈ સંબંધ નથી. અમારા પોતાપણું નથી પછી ક્યાં સવાલ છે? કોઈની સાથે પોતાપણું નથી એટલે ક્યાંય બંધાવાનો સવાલ રહેતો નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે ચિત્ત સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. ક્યાં રહે છે? સ્વરૂપને વિશે સ્થિરતા આવે છે, કેમ કે એ અમારો રુચિનો વિષય છે, એમાં અમને શાંતિનો અનુભવ થાય છે. ત્યાં અમે ઠરીએ છીએ, ત્યાં અમને ઠરવું ગમે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ જોયું પોતાને આશ્ચર્ય, તે હાલ તો ક્યાંય કહ્યું જાતું નથી. એમાં અંદરની વાત કોને કહેવી? કોઈ સમજે તો કહીએ ને, જીલનાર જોઈને ક્યાંય કોઈને કહી શકે એવી વાત નથી. ઘણા માસ વીત્યાથી તમને લખીને સંતોષ માનીએ છીએ. તમે કાંઈ ક્યાં સમજી શકો એવું છે એટલે તમને લખીને સંતોષ માનીએ છે કે અમારી આ સ્થિતિ છે, આશ્ચર્યકારક સ્થિતિ છે. આટલો કામનો ભીડો, ધંધાનો, વેપારનો બોજો ક્યાંય અમે નથી. મજૂરી કરી દઈએ છીએ, એ પ્રકારનું પ્રારબ્ધ લઈને આવ્યા છે એટલે મજૂરી કરી દઈએ છીએ, મજૂરીનું વળતર લેતા નથી. મજૂરી કરી દઈએ છીએ, મજૂરીનું વળતર માગતા નથી કે આટલું કર્યું માટે આટલું થવું જોઈએ. કઈ પ્રારબ્ધ ભોગવી લીધું, લોકો કંઈક લેવા માટે પ્રવૃત્તિ કરે છે, અમે દેવા માટે કરીએ છીએ. એમ રેવાશંકરનું દેવું ચૂકવીએ છીએ એમ કરીને લખ્યું છે. ગુરુદેવ એક વાર બોલ્યા, 103 ડિગ્રી તાવ હતો. પ્રવચન એવું જોરદાર, એવું સરસ ચાલતું, એમને પોતાને જ ખ્યાલ નહોતો રહ્યો તો બીજાને તો શંકા ક્યાંથી પડે? એમને પોતાને જ ખ્યાલ નહોતો રહ્યો કે આટલો બધો શરીરમાં તાવ છે અને કેમ ચાલે છે પ્રવચન. માયપુ બંદર રૂમમાં પ્રવચન પૂરું થયા પછી શરીર ઊંધું લાગે જોવો જોવો, 103 ડિગ્રી ગયા. પ્રવચનમાં તો કઈ ખબર પડી નથી. તો કે આ દ્રવ્ય જ આશ્ચર્યકારક છે, એને એ પોતે જ એમ બોલ્યા. અમને જ કંઈ ખબર પડતી નથી. શરીર શરીરનું કામ કરે છે, આત્મા આત્માનું કામ કરે. જા કાંઈ ઉપાધિ આ લાગે નહીં, વ્યાધિની ઉપાધિ ન લાગે. શરીરમાં રોગ એવો છે. જે દિવસે એમ કીધું બ્લડ કેન્સર છે, કે તમે કહો છો એટલે ઠીક, કે અહીંયા કોને ખબર પડે છે. બીજાને તો હાર્ટ બેહી જાય, છાતી ભેંસાવા માંડે, બ્લડ પ્રેશર વધી જાય. એ તમે કહો છો એટલે ઠીક, કે અહીંયા ક્યાં કંઈ ખબર પડે છે. હા, એ તમે કહો છો એ તમે જાણો, અહીંયા અમને કાંઈ ખબર પડતી નથી. કાંઈ નહીં, વાત તો સાંભળીને કાંઈ કાંઈ એક અંશે લાગે નહીં કાંઈ. એમાં હું અહીંયા જાઉં છું ને કાંઈ, આમે હું ફરો તો ઘણા થઈ ગયા છે શરીરને, શરીરને હું આત્માને નહીં એમ કે અહીંયા જવું છે ઉપર, આમ સ્વર્ગ આંગળી ચિંતા અહીંયા જવું છે ને. એમ એ તો પૂરતું તૈયાર જ છે જવા માટે, નહીં તો માણસને મરણ મરણને બીક લાગે. હે, હું મરી દઈશ, હું મરી દઈશ, હું હે મરી દઈશ એમ થાય. મૃત્યુમાં માણસને એવું થાય, કાંઈ નહીં હવે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા જાસ. બે ત્રણ જેવો હતો, ત્રણ હતો. ઘણા માસ વિત્યાથી તમે